એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર ઊંડાણથી વાત કરવાના છીએ જે આપણા બધાના જીવનને ક્યાંક ને ક્યાંક સ્પર્શે છે, આપણી આદતો.
નમસ્કાર.
આપણે ચાર્લ્સ ડુહિગનું જે પ્રખ્યાત પુસ્તક છે ધ પાવર ઓફ હેબિટ, એટલે કે આદતની શક્તિ, એમાં જે વિચારો છે એને સમજવાની કોશિશ કરીશું.
હા, અને આ વિષય ખરેખર કહું તો બહુ જ મહત્વનો છે. આપણે ઘણીવાર વિચારતા જ નથી હોતા કે આપણી રોજની કેટલી બધી ક્રિયાઓ છે, નિર્ણયો છે, આપણું વર્તન, એની પાછળ આપણી આદતોનો કેટલો મોટો હાથ છે.
બરાબર.
આ આદતો છે ને, એ આમ અજાણતા જ આપણા જીવનને, આપણી સફળતાને, આપણી ખુશીઓને એક આકાર આપે છે. આ પુસ્તક એ સમજવામાં મદદ કરે છે કે આ જે અદ્રશ્ય શક્તિ છે એ કામ કઈ રીતે કરે છે, અને સૌથી અગત્યનું, આપણે એને કઈ રીતે આપણા નિયંત્રણમાં લાવી શકીએ.
તો ચલો શરૂઆત કરીએ લેખકથી. ચાર્લ્સ ડુહેગ, એમના વિશે થોડી વાત કરીએ. એ ખાલી લેખક જ નથી પણ પુલિત્ઝર પુરસ્કાર વિજેતા પત્રકાર રહી ચૂક્યા છે.
હા,
અને એમણે ધ ન્યૂયોર્ક ટાઈમ્સ અને ધ ન્યૂયોર્કર જેવા મોટા પ્રકાશનો માટે કામ કર્યું છે. એમની ભણતરની વાત કરીએ તો યેલ યુનિવર્સિટી અને હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના ગ્રેજ્યુએટ છે.
બરાબર. અને આ જે પત્રકારત્વનો અનુભવ છે ને, એ જ એમને આ વિષય પર લખવા માટે એકદમ અલગ, એક અનોખો દ્રષ્ટિકોણ આપે છે. એ સમજવું જરૂરી છે કે ડુહિગ કોઈ ન્યુરોસાયન્ટિસ્ટ નથી કે મનોવૈજ્ઞાનિક પણ નથી.
ઓકે.
એક કુશળ સંશોધક છે અને એકદમ સરસ વાર્તા કહે છે. એમની ખાસિયત જ એ છે કે જે વૈજ્ઞાનિક પ્રયોગો હોય કે જટિલ શૈક્ષણિક સંશોધનો હોય, એના જે તારણો છે એને રોજબરોજના જીવનની વાતોમાં, સહેલાઈથી સમજાય એવી વાર્તાઓમાં અને વ્યવહારુ સિદ્ધાંતોમાં ફેરવી શકે છે. એમને આ પુસ્તક માટે આમ જુઓ તો સેંકડો વૈજ્ઞાનિકો, કોર્પોરેટ લીડર્સ, સામાન્ય લોકો સાથે વાતચીત કરી છે.
ઓ વાહ.
ઘણા બધા સંશોધનોનો અભ્યાસ કર્યો છે. એટલે આ પુસ્તક ખાલી થિયરી નથી આપતું પણ સાચા જીવનના ઉદાહરણોથી ભરેલું છે.
તો પછી ચાલો હવે પુસ્તકના જે મુખ્ય વિચારો છે એના પર આવીએ. પુસ્તકનો મુખ્ય વિચાર શું છે?
મૂળ વાત એમ છે કે ડુહિગ કહે છે, આપણી મોટાભાગની જે રોજની ક્રિયાઓ છે ને, એ આપણે સમજી વિચારીને નથી કરતા, એ આદતો છે.
હા, ઘણીવાર તો ખ્યાલ પણ નથી આવતો.
બિલકુલ. આપણું મગજ છે ને, એ કાર્યક્ષમતા વધારવા માટે, ઓછી મહેનતે કામ કરવા માટે આવી ઓટોમેટિક પ્રક્રિયાઓ વિકસાવે છે. અને આ આદતો એક સરળ પણ બહુ શક્તિશાળી ન્યુરોલોજિકલ પેટર્ન પર કામ કરે છે, જેને ડુહિગ આદત ચક્ર કહે છે, હેબિટ લૂપ. અને આ ચક્રના ત્રણ ભાગ છે, સંકેત એટલે કે ક્યુ, પછી ક્રિયા એટલે કે રૂટીન, અને છેલ્લે પુરસ્કાર એટલે કે રિવોર્ડ.
સંકેત, ક્રિયા, પુરસ્કાર. ઓકે.
બરાબર. પુસ્તકનો મુખ્ય હેતુ જ આ આદત ચક્ર કઈ રીતે કામ કરે છે એ સમજાવવાનો છે, અને એ બતાવવાનો છે કે આ સમજણથી આપણે આપણી જે ન ગમતી આદતો છે એને બદલી શકીએ છીએ
અને સારી આદતો કેળવી શકીએ છીએ.
ચોક્કસ. ડુહિગ આપણને વ્યક્તિગત આદતોના વિજ્ઞાનથી શરૂ કરાવે છે. પછી સફળ કંપનીઓ અને સંસ્થાઓ કઈ રીતે આદતોનો ઉપયોગ કરે છે, જેમ કે પેલી પાયાની આદતો, કીસ્ટોન હેબિટ્સ.
હા, એના વિશે સાંભળ્યું છે.
અને છેક સામાજિક આંદોલનો જેવી મોટી ઘટનાઓ પાછળ પણ આદતો કઈ રીતે કામ કરે છે ત્યાં સુધી લઈ જાય છે. અને પેલો આંકડો તો ખરેખર ચોંકાવનારો છે. આપણી લગભગ 40% વધુ દૈનિક પ્રવૃત્તિઓ તો આદતોથી જ ચાલે છે.
40% એટલે દિવસનો લગભગ અડધો ભાગ તો આપણે ઓટો પાયલોટ પર હોઈએ છીએ,
લગભગ એમ જ સમજો.
અને આ જ્ઞાનનો સૌથી સારી વાત જે મને લાગે છે એ છે કે આપણે આપણી આદતોના ગુલામ નથી, પરિવર્તન શક્ય છે.
બરાબર.
પણ હા, એ પરિવર્તન ખાલી મજબૂત ઈચ્છાશક્તિથી જ નથી આવતું. ડુહિગ એના પર ભાર મૂકે છે કે આદત કઈ રીતે બને છે, કઈ રીતે ટકે છે એ સમજીને પેલું જે આદત ચક્ર છે ને, એને ફરીથી ડિઝાઇન કરવું એ વધારે અસરકારક રસ્તો છે. આ જાણકારી આપણને એક પ્રકારનું કંટ્રોલ આપે છે.
સાચી વાત.
ચાલો તો હવે પુસ્તકના અલગ અલગ ભાગોમાં થોડા ઊંડા ઉતરીએ. પહેલો ભાગ છે વ્યક્તિગત આદતો પર. અહીં પેલી આદત ચક્રની વાત બહુ ડિટેલમાં છે. સંકેત એટલે કે ક્યુ, એ કંઈ પણ હોઈ શકે, સમય, જગ્યા, લાગણી, બીજા લોકોની હાજરી,
હા કંઈ પણ,
જે આપણા મગજને કહે કે ચાલ ભાઈ પેલી આદત શરૂ કર. પછી ક્રિયા, રૂટીન એ આપણું વર્તન છે જે આપણે કરીએ છીએ, અને પુરસ્કાર, રિવોર્ડ એ લાભ છે જે મગજને મળે છે, અને એના લીધે મગજ આ ચક્રને ભવિષ્ય માટે યાદ રાખી લે છે.
બરાબર.
MIT સંસ્થાના ઉંદરો પરના પ્રયોગો એ જ બતાવે છે. શરૂઆતમાં મગજ બહુ સક્રિય હોય, પણ જેવી ક્રિયા આદત બની જાય મગજની પ્રવૃત્તિ સાવ ઓછી થઈ જાય.
જાણે કે ઓટોમેટિક થઈ જાય.
હા, મગજનો એક ભાગ છે બેસલ ગેંગલિયા, એ જાણે આપણી આદતો માટેનું ઓટોપાયલટ સેન્ટર છે. વારંવાર થતી ક્રિયાઓ ત્યાં સ્ટોર થઈ જાય, એટલે બાકીનું મગજ બીજું કામ કરી શકે, આરામ કરી શકે.
પેલો યુજીન પોલીનો કિસ્સો છે ને પુસ્તકમાં, એ આ વાત બહુ સરસ રીતે સમજાવે છે. એમને ગંભીર સ્મૃતિ ભ્રંશ હતો, કંઈ યાદ નહોતું રહેતું.
હા,
પણ છતાં એ નવી આદતો પાડી શકતા હતા, કેમ કે એમના મગજનો પેલો આદત કેન્દ્રવાળો ભાગ બેસલ ગેંગલિયા એ બરાબર કામ કરતો હતો.
આ તો ગજબ કહેવાય.
અને આ આખા ચક્રને જે ચાલતું રાખે છે ને, એ બળછી તૃષ્ણા, ક્રેવિંગ. આ મુદ્દો બહુ જ રસપ્રદ છે. ડુહિક સમજાવે છે કે આદત ખાલી સંકેત, ક્રિયાને પુરસ્કારથી નથી બનતી.
તો પછી
ખરી તાકાત ત્યારે આવે છે જ્યારે આપણું મગજ પેલા પુરસ્કારની અપેક્ષા રાખવાનું શરૂ કરે છે. આ જે અપેક્ષા છે, આ તીવ્ર ઈચ્છા, એ જ આપણને પેલી ક્રિયા કરવા માટે પ્રેરે છે.
ઓ, એટલે પુરસ્કાર મળે એના કરતા એની અપેક્ષા વધુ મહત્વની છે.
હા, એ અપેક્ષા જ લૂપને મજબૂત બનાવે છે. પેલું ક્લાઉડ હોપકિન્સ અને પેપ્સોડેન્ટ ટૂથપેસ્ટનું ઉદાહરણ જુઓ. હોપકિન્સે ટૂથપેસ્ટ વેચવા માટે દાંત પરની ફિલ્મ એટલે સંકેત અને સુંદર સ્મિત એટલે પુરસ્કારનો ઉપયોગ કર્યો.
હા, એ તો જાહેરાતોમાં જોયું છે.
પણ પેપ્સોડેન્ટની ખરી સફળતાનું રહસ્ય શું હતું ખબર છે? એમાં ઉમેરેલા અમુક ઘટકો જે મોઢામાં એક ખાસ પ્રકારની ઝણઝણાટી, એક ટિંગલ પેદા કરતા હતા.
પેલી ઠંડક જેવી ફિલિંગ.
બસ એ જ. હવે આ ઝણઝણાટી ખરેખર દાંત સાફ કરવા માટે જરૂરી નહોતી, પણ લોકોને પેલી અનુભૂતિની તૃષ્ણા જાગી ગઈ. એમને એમ લાગવા માંડ્યું કે જો આ ઝણઝણાટી ન થાય તો દાંત બરાબર સાફ થયા નથી.
અચ્છા,
આ તૃષ્ણાએ કરોડો લોકોને રોજ બ્રશ કરવાની આદત પાડી દીધી.
તો પછી જો આદતો આટલી શક્તિશાળી હોય તો એને બદલવી કઈ રીતે? આ મોટો સવાલ છે.
હા, અને અહીં ડુહિક બદલાવનો સુવર્ણ નિયમ આપે છે, ગોલ્ડન રૂલ ઓફ હેબિટ ચેન્જ. અને આ નિયમ ખરેખર જેને કહેવાય ને પરિવર્તનની ચાવી છે.
શું છે એ નિયમ?
નિયમ સાવ સરળ છે. તમે ખરાબ આદતને સાવ ભૂસી નથી શકતા, કારણ કે મગજમાં અંદર સુધી ઉતરી ગઈ હોય છે. પણ તમે એને બદલી શકો છો.
કઈ રીતે?
જૂનો સંકેત અને જૂનો પુરસ્કાર એ બંને એના એ જ રાખો, પણ વચ્ચેની જે ક્રિયા છે ને એને બદલી નાખો.
ઓકે, એટલે સંકેત એ જ, પુરસ્કાર એ જ, ખાલી વચ્ચેનું કામ બદલવાનું.
બરાબર. પેલો NFL કોચ ટોની ડંગી, એમણે એમની ટીમને ચેમ્પિયન બનાવવા આ જ નિયમ વાપર્યો. એમણે ખેલાડીઓને રમતના ચોક્કસ સંકેતો પર, જેમ કે બોલ ક્યાં છે, એના પર જૂની ધીમી પ્રતિક્રિયાને બદલે નવી ઝડપી અને ઓટોમેટિક ક્રિયાઓ શીખવી,
એટલે પ્રેક્ટિસ કરાવીને નવી આદત પાડી.
હા, પરિણામ શું આવ્યું? દબાણમાં પણ ટીમ વધારે સારી રીતે રમવા લાગી. આ સુવર્ણ નિયમનું બીજું સરસ ઉદાહરણ છે આલ્કોહોલિક્સ એનોનિમસ, એટલે કે એ જે દારૂની લત છોડાવવામાં મદદ કરે છે.
હા, એના વિશે સાંભળ્યું છે.
એ સમજે છે કે લોકો દારૂ શા માટે પીવે છે, એના સંકેતો શું છે, તણાવ, એકલતા, એના પુરસ્કારો શું છે, થોડી રાહત, લોકો સાથે ભળવું. એ આદતને મિટાવવાનો પ્રયાસ નથી કરતું.
તો શું કરે છે?
એ જ સંકેતો અને પુરસ્કારો માટે એક નવી ક્રિયા આપે છે, જેમ કે જ્યારે તણાવ લાગે ત્યારે સ્પોન્સરને ફોન કરવો, કે મીટિંગમાં જવું, કે બીજા સભ્યો સાથે વાત કરવી. એ જ રાહત, એ જ સાથ મળે, પણ અલગ રીતે.
બરાબર.
પણ એની સફળતામાં એક બીજું તત્વ છે, વિશ્વાસ, બિલીફ. ખાલી ક્રિયા બદલવી પૂરતી નથી, વ્યક્તિએ માનવું પડે કે પરિવર્તન શક્ય છે. અને આ વિશ્વાસ ઘણીવાર ગ્રુપના સપોર્ટથી જ આવે છે.
પણ મને એક પ્રશ્ન થાય છે, શું ખરેખર દરેક ખરાબ આદત માટે એટલો જ સંતોષ આપે એવો પુરસ્કાર આપતી નવી ક્રિયા શોધવી સહેલી છે? જેમ કે સાંજે નાસ્તો કરવાની આદત હોય, જેનો સંકેત કંટાળો હોય અને પુરસ્કાર થોડી વારની મજા હોય, તો એની જગ્યાએ એવી કઈ ક્રિયા મૂકવી જે એટલો જ સંતોષ આપે?
સારો સવાલ છે, અને સાચી વાત છે, હંમેશા સહેલું નથી હોતું. એમાં થોડો પ્રયોગ કરવો પડે. ડુહિંગ કહે છે કે પહેલા એ સમજવું જરૂરી છે કે તમે ખરેખર કયો પુરસ્કાર શોધી રહ્યા છો. શું એ ભૂખ સંતોષવાનો છે, કંટાળો દૂર કરવાનો છે, કે પછી કામમાંથી ખાલી બ્રેક લેવાનો છે? એકવાર તમે સાચો પુરસ્કાર ઓળખી લો ને, પછી તમે એવી બીજી ક્રિયાઓ શોધી શકો જે એ જ જરૂરિયાત પૂરી કરે.
જેમ કે
કદાચ થોડી વાર કોઈ મિત્ર સાથે વાત કરી લેવી, કે નાનકડી વોક લઈ લેવી, કે પછી કોઈ ફળ ખાઈ લેવું. એ તમે કયો પુરસ્કાર શોધો છો એના પર આધાર રાખે છે. મુખ્ય વાત એ છે કે જૂની ક્રિયાને ફક્ત દબાવવાને બદલે તેને સભાનપણે સમજી વિચારીને બદલવી.
ઓકે,
હવે વ્યક્તિગત આદતોથી આગળ વધીએ સંસ્થાકીય આદતો પર. અહીં ડુહિગ પાયાની આદતો એટલે કે કીસ્ટોન હેબિટ્સનો બહુ જ મહત્વનો વિચાર આપે છે.
હા, આ કીસ્ટોન હેબિટ્સ શું છે?
આ એવી આદતો છે કે જેમને બદલવાથી બીજી ઘણી બધી આદતોમાં આપોઆપ સારા ફેરફાર આવવા લાગે છે. એ ડોમિનો ઇફેક્ટ જેવું છે.
એક આદત સુધારો એટલે બીજી ઘણી સુધરી જાય.
બરાબર. આ પાયાની આદતો નાની જીત, સ્મોલ વિન્સ દ્વારા પરિવર્તનને વેગ આપે છે અને એક સફળતાનો માહોલ બનાવે છે. પેલી એલ્કોઆ નામની એલ્યુમિનિયમ કંપનીના સીઈઓ પોલ ઓનિલનું ઉદાહરણ તો અદ્ભુત છે.
હા, એ પુસ્તકમાં છે.
જ્યારે સીઈઓ બન્યા ત્યારે એમણે નફા કે ઉત્પાદનની વાત ના કરી. એમણે ખાલી એક જ વાત પર ફોકસ કર્યું, કર્મચારીઓની સુરક્ષા.
નવાઈ લાગે એવું?
હા, બધાને લાગ્યું. પણ થયું શું? સુરક્ષા સુધારવા માટે કંપનીએ કમ્યુનિકેશન સુધારવું પડ્યું, મેનેજમેન્ટનું માળખું બદલવું પડ્યું, કર્મચારીઓને વધારે સત્તા આપવી પડી. આ એક જ પાયાની આદત પર ફોકસ કરવાથી આખી કંપનીની સંસ્કૃતિ બદલાઈ ગઈ.
અને પરિણામ?
પરિણામે ખાલી સુરક્ષા જ નહીં પણ ઉત્પાદકતા અને નફો પણ જોરદાર વધ્યા.
આ તો ખરેખર અદ્ભુત છે. પુસ્તક એ પણ કહે છે કે ઈચ્છાશક્તિ એટલે કે વિલ પાવર એ પણ એક પ્રકારની આદત જેવી છે જેને કેળવી શકાય છે.
હા, સ્નાયુ જેવી છે. વાપરો એટલે થાકી જાય, પણ નિયમિત કસરત કરો તો મજબૂત બને.
સ્ટારબક્સ કોફી ચેઇન આનો સરસ ઉપયોગ કરે છે, નહીં?
બરાબર. એ લોકો જાણે છે કે એમના કર્મચારીઓને ઘણીવાર ગુસ્સે થયેલા ગ્રાહકોનો સામનો કરવો પડે. આવી સ્થિતિમાં શાંત રહેવા માટે બહુ જ ઈચ્છાશક્તિ જોઈએ.
હા, એ તો અઘરું કામ છે.
એટલે સ્ટારબક્સ શું કરે, એ કર્મચારીઓને પહેલેથી નક્કી કરેલી ક્રિયાઓ શીખવે છે, જેમ કે પેલી લાટે પદ્ધતિ. એલ એટલે લિસન, સાંભળો. એ એટલે એકનોલેજ, સ્વીકારો. ટી એટલે ટેક એક્શન, પગલાં લો. ટી એટલે થેન્ક, આભાર માનો. ઈ એટલે એક્સપ્લેન, સમજાવો.
ઓ, આખું ફોર્મ્યુલા જ બનાવી દીધું.
હા, આ એક આદત બની જાય છે. જ્યારે કોઈ અઘરી પરિસ્થિતિ આવે ત્યારે કર્મચારીએ વિચારવું નથી પડતું કે હવે શું કરું. એ ઓટોમેટિક આ શીખેલી ક્રિયા કરે છે. એનાથી એની ઈચ્છાશક્તિ બચી જાય છે અને એ સારી સેવા આપી શકે છે.
રસપ્રદ.
અને સંસ્થાના સ્તરે પરિવર્તન માટે ક્યારેક સંકટની શક્તિ, પાવર ઓફ ક્રાઇસિસ પણ કામ લાગે છે. ઘણીવાર કંપનીઓ જૂની, બિનકાર્યક્ષમ રીતોમાં એટલી જકડાઈ જાય છે કે બદલાવ લાવવો અશક્ય જેવો લાગે.
હા, આમ જ ચાલે છે વાળું વલણ હોય છે.
બરાબર. પણ આવા સમયે કોઈ મોટી કટોકટી આવે, જેમ કે લંડન અંડરગ્રાઉન્ડના કિંગ્સ ક્રોસ સ્ટેશનની આગ હોય, કે રોડ આઇલેન્ડ હોસ્પિટલનો ચેપનો કિસ્સો હોય, ત્યારે જૂના નિયમો, જૂની આદતો અચાનક તૂટી પડે છે.
અને પછી
આવા સમયે નેતાઓ માટે નવી, વધુ સારી, વધુ સુરક્ષિત આદતો સ્થાપિત કરવાની તક ઊભી થાય છે. સંકટ જાણે એક રીસેટ બટન દબાવે છે, જે સામાન્ય સંજોગોમાં ન થઈ શકે એવા ફેરફારો શક્ય બનાવે છે.
પુસ્તકનો ત્રીજો ભાગ સામાજિક સ્તરની આદતો પર છે. આ પણ બહુ જ રસપ્રદ છે. જેમ કે કંપનીઓ ગ્રાહકોની ખરીદીની આદતોનું કેવી રીતે વિશ્લેષણ કરે છે. પેલું ટાર્ગેટ સ્ટોરનું ઉદાહરણ તો
હા, એ તો જબરું છે.
એમના ડેટા એનાલિસ્ટસે ખરીદીના ડેટાનું એવું વિશ્લેષણ કર્યું કે એનાથી એ લોકો કોઈ સ્ત્રી ગર્ભવતી છે કે નહીં એ કદાચ એના ઘરના લોકોને ખબર પડે એ પહેલાં જાણી લેતા હતા.
કઈ રીતે?
અમુક ચોક્કસ વસ્તુઓની ખરીદીની પેટર્ન પરથી, જેમ કે સુગંધ વગરનું લોશન, અમુક વિટામિન્સ, આવી વસ્તુઓ કોણ ખરીદે છે એના પરથી અનુમાન લગાવતા. અને પછી એ ગ્રાહકને બેબી પ્રોડક્ટ્સના કૂપન મોકલતા.
બાપરે.
આ બતાવે છે કે આપણી ખરીદીની આદતો પણ કેટલું બધું કહી જાય છે અને કંપનીઓ આ માહિતીનો કેવો ઉપયોગ કરી શકે છે, સારા અને કદાચ થોડા ચિંતાજનક પણ.
સાચી વાત છે. એના નૈતિક પ્રશ્નો પણ ઊભા થાય છે. અને છેલ્લે પુસ્તક સામાજિક આંદોલનોની સફળતા પાછળ પણ આદતોની ભૂમિકા સમજાવે છે. પેલો મોન્ટગોમરી બસ બહિષ્કારનું ઉદાહરણ છે.
હા, અમેરિકામાં નાગરિક અધિકાર ચળવળ વખતે થયેલો.
બરાબર. ડુઈક કહે છે કે સફળ સામાજિક આંદોલનો ત્રણ તબક્કામાં આગળ વધે છે. પહેલું એ મિત્રતા અને નજીકના સંબંધોના મજબૂત સંબંધોથી શરૂ થાય છે.
એટલે કે નજીકના મિત્રો અને કુટુંબીજનો પહેલા જોડાય.
હા. બીજું, પછી એ સમુદાયના અને ઓળખીતાઓના નબળા સંબંધો દ્વારા ફેલાય છે.
ઓકે.
અને ત્રીજું અને સૌથી મહત્વનું, એ ટકી રહે છે કારણ કે તે ભાગ લેનારાઓને નવી ઓળખ અને માલિકીની ભાવના આપતી નવી સામાજિક આદતો બનાવે છે. જેમ કે નિયમિત મીટિંગ કરવી, વિરોધ પ્રદર્શનમાં જોડાવવું.
એટલે આંદોલન પોતે જ એક આદત બની જાય.
હા, એક રીતે. માર્ટિન લ્યુથર કિંગ જુનિયરે અહિંસક પ્રતિકારની આદતો શીખવીને આંદોલનને ટકાવી રાખ્યું. એવી જ રીતે પેલો સેડલબેક ચર્ચનો કિસ્સો છે, જ્યાં નાના નાના ગ્રુપમાં આદત નિર્માણના સિદ્ધાંતો વાપરીને ચર્ચને બહુ મોટું બનાવવામાં આવ્યું.
પુસ્તકનો છેલ્લો અધ્યાય એક બહુ ગહન પ્રશ્ન પૂછે છે, સ્વતંત્ર ઈચ્છાશક્તિ અને જવાબદારી, ફ્રી વિલ અને રિસ્પોન્સિબિલિટી. જો આપણી મોટાભાગની ક્રિયાઓ ઓટોમેટિક આદતોનું પરિણામ હોય તો શું આપણે એના માટે જવાબદાર ગણાઈએ?
આ તો મોટો ફિલોસોફિકલ સવાલ છે.
હા, લેખક ઊંઘમાં ચાલતી વખતે થયેલી હત્યા અને જુગારની લતમાં બધું ગુમાવી દેનાર સ્ત્રીના કોર્ટ કેસના ઉદાહરણો આપે છે આ મુદ્દો સમજાવવા.
અને લેખક જે નિષ્કર્ષ પર આવે છે ને, એ બહુ વિચારવા જેવો છે. એ કહે છે કે જ્યાં સુધી આપણે આપણી આદત વિશે અજાણ હોઈએ અથવા એને કઈ રીતે બદલવી એ ખબર ન હોય ત્યાં સુધી કદાચ આપણી જવાબદારી ઓછી ગણાય. પણ જે ક્ષણે આપણે આપણી આદત વિશે જાગૃત થઈએ છીએ અને આપણને એ પણ ખબર પડે છે કે એને બદલવાની રીતો છે, જેમ કે આ પુસ્તક સમજાવે છે, તે ક્ષણથી તેને બદલવાની જવાબદારી આપણી બની જાય છે.
એટલે કે જ્ઞાન જવાબદારી લાવે છે.
બિલકુલ. આદતોનું વિજ્ઞાન સમજવું આપણને આપણું વર્તન બદલવાની શક્તિ તો આપે જ છે, પણ સાથે સાથે એક નૈતિક જવાબદારી પણ સોંપે છે.
તો આ આખી ચર્ચા પરથી જો મુખ્ય સંદેશાઓ તારવવા હોય તો પહેલો અને સૌથી બેઝિક મને લાગે છે એ છે આદત ચક્ર. સંકેત, ક્રિયા, પુરસ્કાર. આ માળખું બધે જ લાગુ પડે છે, વ્યક્તિ, સંસ્થા, સમાજ.
બરાબર.
બીજો મુખ્ય સંદેશ છે પેલો સુવર્ણ નિયમ, આદતોને મિટાવી શકાતી નથી પણ બદલી શકાય છે. ક્રિયા બદલો, સંકેત અને પુરસ્કાર નહીં. આ એકદમ પ્રેક્ટિકલ વાત છે.
હું એમાં ઉમેરીશ ત્રીજો મહત્વનો મુદ્દો, પાયાની આદતો, એટલે કે કી સ્ટોન હેબિટ્સ. બધી આદતો સરખી નથી હોતી. અમુક આદતો એવી હોય છે જે ઘણા બધા ક્ષેત્રોમાં પોઝિટિવ અસર કરે છે.
હા, જેમ કે કસરત કરવી.
હા, કે રોજ ડાયરી લખવી, કે પેલો કોલ ઓનિલનું સુરક્ષા પર ધ્યાન આપવું. ચોથો મુદ્દો છે તૃષ્ણા, ક્રેવિંગની ભૂમિકા. પેલી પુરસ્કારની અપેક્ષા જ આદતોને આટલી મજબૂત બનાવે છે. અને પાંચમો, જે આપણે હમણાં જ વાત કરી, જાગૃતિ જવાબદારી લાવે છે. જ્યારે આપણે સમજીએ છીએ કે આપણી આદતો કઈ રીતે કામ કરે છે, ત્યારે એને બદલવાની જવાબદારી આપણી બને છે. પછી એ મોડી રાત સુધી ફોન વાપરવાની આદત હોય કે ખોટા ખર્ચા કરવાની.
સાચી વાત. આ પુસ્તકમાં ઘણા વિચારો એવા છે જે એમ મગજમાં રહી જાય. ચલો થોડા એવા વિચારો પર નજર કરીએ. પહેલો આદત ચક્રનો ખ્યાલ. આપણા મગજમાં આ પ્રક્રિયા ત્રણ પગલાની લૂપ છે, સંકેત, ક્રિયા અને પુરસ્કાર. આ એકદમ સરળ ફ્રેમવર્ક આપે છે વર્તણૂક સમજવા માટે.
બરાબર. બીજો પેલો સુવર્ણ નિયમ, તમે ખરાબ આદતને મિટાવી શકતા નથી, ફક્ત તેને બદલી શકો છો. સમાન સંકેત અને સમાન પુરસ્કારનો ઉપયોગ કરીને તમે ક્રિયાને બદલી શકો છો. આ વાક્ય છે ને, એ પરિવર્તન માટે આશા આપે છે. નિરાશ થવાને બદલે શું કરવું એ બતાવે છે.
હા. અને ત્રીજો વિચાર પેલી પાયાની આદતો વિશે. કેટલીક આદતો જીવન અને વ્યવસાયોને બદલવા માટે અન્ય કરતાં વધુ મહત્વની હોય છે. આ પાયાની આદતો છે જે સમય જતાં બધું બદલી નાખે છે. આપણને શીખવે છે કે મોટા ફેરફાર માટે ક્યાં ફોકસ કરવું, નાના ફેરફારથી મોટી અસર.
અને ચોથો વિચાર જે મને બહુ ગમ્યો, એ વિશ્વાસ અને સમુદાયને મહત્વ વિશે છે. આદતને કાયમ માટે બદલવા માટે લોકોએ માનવું જ જોઈએ કે પરિવર્તન શક્ય છે, અને આ માન્યતા ઘણીવાર સમૂહની મદદથી જ ઉદ્ભવે છે. આ યાદ અપાવે છે કે આપણે એકલા નથી, બીજાનો સાથ બહુ જ જરૂરી છે.
તો આ બધી થિયરીની વાતો થઈ, પણ રોજબરોજના જીવનમાં આનો ઉપયોગ કઈ રીતે કરવો? વ્યક્તિગત સ્તરે ડુહિક ચાર સ્ટેપની પ્રોસેસ આપે છે આદત બદલવા માટે.
હા, કઈ ચાર?
એક, તમે જે આદત બદલવા માંગો છો એની ક્રિયાને ઓળખો. બે, તમે ખરેખર કયો પુરસ્કાર શોધી રહ્યા છો એ જાણવા પ્રયોગ કરો. ત્રણ, કયો સંકેત તમારી આદતને ચાલુ કરે છે એને ઓળખો. સમય, જગ્યા, લાગણી, કોણ સાથે છે વગેરે. ચાર અને છેલ્લે, એક પાક્કી યોજના બનાવો કે જ્યારે સંકેત આવે ત્યારે તમે કઈ નવી ક્રિયા કરશો.
એટલે કે આઈડેન્ટિફાઈ ધ રૂટીન, એક્સપેરિમેન્ટ વિથ રિવોર્ડ્સ, આઇસોલેટ ધ ક્યુ એન્ડ હેવ અ પ્લાન.
બરાબર. જેમ કે કોઈને નખ ચાવવાની આદત હોય, ક્રિયા જે તણાવ સંકેતમાં રાહત પુરસ્કાર આપે છે, તો એ પ્લાન બનાવી શકે કે જ્યારે તણાવ લાગે ત્યારે નખ ચાવવાને બદલે સ્ટ્રેસ બોલ દબાવવો. નવી ક્રિયા.
સરસ ઉદાહરણ છે.
કસરતની આદત પાડવી હોય તો રાત્રે જ કપડાં તૈયાર રાખો, સંકેત સહેલો બનાવો. શરૂઆતમાં ખાલી 10 મિનિટ ચાલો, ક્રિયા સહેલી બનાવો, અને પછી પોતાને ગમતું કંઈક કરો, જેમ કે સ્મૂધી પીવી, પુરસ્કાર.
ચોક્કસ. અને ઓફિસમાં પણ આ સિદ્ધાંતો કામ લાગે. મેનેજરો પાયાની આદતો ઓળખીને ટીમની કામગીરી સુધારી શકે. જેમ કે દરેક પ્રોજેક્ટ પછી 5 મિનિટ કાઢીને શું સારું થયું અને શું સુધારી શકાય એની ચર્ચા કરવાની આદત પાડો. એનાથી સતત સુધારણાની સંસ્કૃતિ બને.
હા, આ તો બહુ પ્રેક્ટિકલ છે.
યાદ રાખો, કોઈ પણ સંસ્થાની સંસ્કૃતિ શું છે ત્યાંના લોકોની ભેગી થયેલી આદતો જ છે. અને ગ્રાહક તરીકે પણ આ જાણકારી ઉપયોગી છે. જ્યારે આપણે સમજીએ કે કંપનીઓ કઈ રીતે આપણી આદતોનો ઉપયોગ કરે છે, લોયલ્ટી કાર્ડ હોય, એપ નોટિફિકેશન હોય, સુપરમાર્કેટમાં વસ્તુઓની ગોઠવણ હોય,
ત્યારે આપણે વધુ સજાગ બની શકીએ.
બરાબર. અને આવેશમાં આવીને ખરીદી કરવાને બદલે વધુ સારા નિર્ણયો લઈ શકીએ છે. બાળકોમાં સારી આદતો પાડવા માટે પણ આ સિદ્ધાંતો મદદ કરી શકે છે.
આ પુસ્તકમાંથી મારો મુખ્ય બોધપાઠ એ છે કે પરિવર્તન એ ખાલી ઈચ્છા શક્તિ કે નસીબની વાત નથી, એ એક કૌશલ્ય છે. અને આ કૌશલ્ય શીખી શકાય છે, એનો અભ્યાસ કરી શકાય છે. આદતો કઈ રીતે કામ કરે છે એ જાણવાથી એક પ્રકારની શક્તિ અને કંટ્રોલની લાગણી આવે છે. એમ લાગે છે કે હા, આપણે ખરેખર આપણી જાતને સમજીને બદલી શકીએ છીએ.
મારા માટે સૌથી અસરકારક વાત એ છે કે આદતો આપણા જીવનના દરેક સ્તરે, વ્યક્તિગત, સંસ્થાકીય, સામાજિક, કેટલી ઊંડે સુધી જોડાયેલી છે. અને પેલો પાયાની આદતોનો વિચાર ખરેખર પ્રેરણા આપે છે કે નાના યોગ્ય જગ્યાએ કરેલા ફેરફારો પણ કેટલી મોટી અસર કરી શકે છે. અને પેલો છેલ્લો મુદ્દો, જ્ઞાન જવાબદારી લાવે છે, એ બહુ જ શક્તિશાળી છે. આ પુસ્તક ખાલી સમસ્યા નથી બતાવતું, પણ એના ઉકેલ માટેના, પરિવર્તન માટેના નક્કર સાધનો પણ આપે છે. આપણને આપણી વર્તણૂકના ડ્રાઈવરની સીટ પર બેસવા માટે પ્રોત્સાહિત કરે છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.